શ્રી પ્રવચનસાર ગાથા 98 અને 99 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 59.
સર્વદ્રવ્યો પણ સ્વભાવથી સિદ્ધ છે, જેમ પોતાનું પરમાત્મ સ્વરૂપ સ્વભાવથી સિદ્ધ થયું પોતાના સત્તાથી અગુણ છે, તેમ સર્વદ્રવ્ય જગતમાં રહેલા છે. પોતાના સ્વદ્રવ્યથી બધા દ્રવ્યનું જ્ઞાન એમાં થઈ જાય છે. એવું જાણે સો સબમ જાણે, જ્યાં પોતાને જાણે છે એ બધાને આ જ પ્રકારે છે એમ જાણે છે. તે જ પ્રકારે સર્વદ્રવ્યનું છે. અત્ર દ્રવ્યમ તેનાથી પુરુષેણ ન ક્રિયતે. અહીંયા દ્રવ્ય જે પદાર્થ છે તે કોઈ પણ પુરુષ દ્વારા કરવામાં રચવામાં બનાવવામાં આવેલો નથી. પદાર્થ છે તે પોતાના સ્વરૂપથી અનાદિ નિગણ હોવાથી કોઈ પણ પુરુષ દ્વારા, કોઈ પણ પરમાત્મા દ્વારા, કોઈ પણ ભગવાન દ્વારા એને બનાવવામાં આવ્યો નથી. સત્તા ગુણો એ ગુણો હતી દ્રવ્યા ભિન્નો, દ્રવ્ય અભિન્નો, સત્તા ગુણો ગુણ હતી દ્રવ્ય અભિન્નો, દ્રવ્યા ભિન્નો એમ છે. સત્તા ગુણો હતી દ્રવ્યા ભિન્નો નાસ્તી સ્થિતિ અભિપ્રાય. સત્તા ગુણથી પણ દ્રવ્ય ભિન્ન નથી એવો અભિપ્રાય છે. સત્તા એટલે પોતાના અસ્તિત્વથી દ્રવ્યનું ભિન્ન પણ નથી એવો પણ અહીંયા અભિપ્રાય આ ગાથામાં કરવામાં આવ્યો છે. બીજી રીતે 98 ગાથામાં એ સિદ્ધ કર્યું અથવા એ નિરૂપણ કર્યું કે એક દ્રવ્યથી બીજા દ્રવ્યની દ્રવ્યાંતરની ઉત્પત્તિ થતી નથી. બધા પદાર્થો જગતમાં જેટલા કોઈ દ્રવ્યો છે બધા અનાદિ નિધન છે. અનાદિ અનંત બધા પોતાનું શાશ્વત અસ્તિત્વ ધરાવે છે અને એ પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં પોતાની સત્તાની સમાપ્તિ છે. એટલે પોતાના દ્રવ્યથી પોતાની સત્તાનું અભિન્નપણું છે અને બીજા તમામ દ્રવ્યોથી પરસ્પર મા સત્તાનું ભિન્નપણું છે. એકની સત્તામાં બીજાની સત્તા નથી. શરીરના અસાતા પ્રકૃતિની વેદનાની પર્યાયમાં ઉદગળની સત્તા છે અને જીવની સત્તા નથી. જીવમાં ત્યારે જ્ઞાનમાં જીવની સત્તા છે અને પૂજળની વેદના પર્યાયની સત્તા એમાં નથી. આમ છે ભિન્નપણું તો એમ છે કે નહીં, જ્યારે એને અસાતા થાય છે કે મને વેદના થાય છે ત્યારે જેમાં વેદના ગણાય છે એવી જ્ઞાન સત્તાની ભૂમિમાં વેદનાની પૂજળ પર્યાયની સત્તા નથી. અને જ્યાં વેદનાની પૂજો પર્યાયની અસાતા પ્રકૃતિની પર્યાય પૂર્ણ છે ત્યાં જ્ઞાનની સત્તા નથી. આમ છે બંનેની સત્તા ભિન્ન ભિન્ન છે. આજે જુદા પણ છે, જ્યાં એક પણ ભાષે છે ત્યાં સ્પષ્ટ સત્તા એ ભિન્ન ગણો છે. વેદનાથી બહુ સરસ નક્કી થાય છે. વેદના એટલે સંયોગનું ગણ પણ સંયોગ છે. જેમ આ બાજુ અર્યંત વિતરાગ દેવ જૈનેન્દ્ર પરમાત્માના દર્શનને ગૌણપણે સમ્યક દર્શનનું કારણ કર્યું છે, એમાં આ વેદનાને પણ સમ્યક દર્શનનું ગૌણપણે કારણ કીધું છે. કેમ કે આ તો મનુષ્ય લોકમાં બે લોકમાં હોય ત્યાં ભગવાનના દર્શન કરવા જાય, પણ નરકમાં તો વેદના છે ત્યાં ભગવાનના દર્શન નથી. ત્યાં વેદના એને નિમિત્ત થાય છે, અહીંયા ભગવાન નિમિત્ત થાય છે, અહીંયા એને વેદના નિમિત્ત થાય છે. એને ગૌણપણે સમ્યક દર્શનનું કારણ કેમ છે આમ આવે છે. તત્વાર સૂત્ર, તત્વાર સૂત્રમાં સમ્યક દર્શનના ગૌણપણે કારણો છે, એમાં અર્યંત અને વેદના બંને લીધા છે. અનુભવ નવ્વાણું ગાથા. હવે ઉત્પાદ જેવી ધ્રુજાત્મક હોવા છતાં દ્રેય સત છે એમ દર્શાવે છે. દ્રેય ઉત્પાદ ધ્રુવ્યાત્મક હોવા છતાં ઉત્પન્ન વેળ અને ધ્રુવ પણ એવા દ્રેયમાં ત્રણ અંશો હોવા છતાં એ સત છે. એ ત્રણેય થઈને દ્રેય સત છે, અસ્તિત્વ ધરાવે છે, એની સત્તા છે, અથવા એક સત્તાના એ ત્રણ અંશ છે. બહુ ગુઢ ગાથાનો આશય છે, બહુ ગુઢ છે. આનો સ્વભાવમાં અવસ્થિત હોવાથી પ્રેરિત છે. સ્વભાવમાં અવસ્થિત હોવાથી, સ્વભાવમાં રહેલું હોવાથી, સ્વભાવ રૂપ હોવાથી, સ્વભાવમાં હોવાથી દ્રેયને સત કરવામાં આવ્યું છે. દ્રેય અથવા પદાર્થ ક્યાં રહે છે કે એના સ્વભાવમાં રહેલું રહે છે. માણસ પૂછે છે ફલાણા ક્યાં રહે છે કે ફલાણી જગ્યાએ એનું ઘર છે એમાં રહે રહે છે. સ્વભાવ ઘરમાં પદાર્થ રહેલો છે. અને સ્વભાવ કેવો છે કે પરિણામ તે પદાર્થોનો સ્વભાવ છે. પરિણામ છે તે પદાર્થોનો સ્વભાવ છે. અને એ પરિણામ કેવું છે કે ઉત્પાદ ધ્રુવ સહિત છે. ઉત્પાદ રૂપ પરિણામ નથી, પણ ઉત્પાદ ધ્રુવ સહિત એવું જે પરિણામ તે પદાર્થનો સ્વભાવ છે કે જેમાં પદાર્થ રહેલો છે. આમ વાત પરિણામ આગળ વિસ્તારો બરાબર. પરિણામ વિહીન પદાર્થ મૈન પદાર્થ વિહીન પરિણામ છે. ગુણ દ્રવ્ય પરિવેશ સ્થિતિને અસ્તિત્વ સ્થિતિ. આ લોકમાં પરિણામ વિના પદાર્થ નથી ને પદાર્થ વિના પરિણામ નથી. પદાર્થ વિરોધનું પરિણામ રહેલો એટલે કે ઉત્પાદન ધ્રુવમાં અસ્તિત્વ સ્થિતિ બનેલો છે. પરિણામ વિના વસ્તુ વહ્યાતી ધરતી નથી, કારણ કે વસ્તુ દ્રવ્યાદી વડે પરિણામથી જુદી અનુભવમાં જોવામાં આવે છે. અથવા દ્રવ્યાદી વડે એટલે જે ક્ષેત્ર કાળ ભાવ વડે પરિણામથી જુદી અનુભવમાં જોવામાં આવતી નથી. કેમ કે પરિણામ વિનાની વસ્તુ વિદ્યા સમાન છે. તમે જોવામાં આવતા વગેરેના પરિણામો સાથે વિરોધ આવે છે. વસ્તુના પણ પરિણામ હોવાથી ફરતા નથી. અહીંયા જે સાયન્સ છે ને એ તો એક વર્તમાન પર્યાય પૂરતો સાયન્સ છે. અને ભક્તિ પરિણામ સુધારેલી છે. એમાં ઉત્પાદી ધ્રુવ અસ્તિત્વથી બનેલી છે, માટે વસ્તુ પરિણામ સુધારવાની છે. એટલી વાત તો લીધી છે. મુજબ સ્વભાવ વિશેષ રૂપ રહેનારા ગુણોમાં અને ક્રમભાવ વિશેષ સ્વરૂપ પર્યાયમાં ધ્રુવમાં માટે વસ્તુ પરિણામ સ્વભાવ વાળી છે. એટલો ઈશારો છે. પરિણામ સ્વભાવ એટલો સુધી નીકળી પછી અતઃ પરિણામ સ્વભાવ ત્યારે થોડું પર્યાયની દ્રષ્ટિએ પરિણામનો ઉલ્લેખ છે. શરૂઆતમાં જે ટીકાનો ઉલ્લેખ છે એમાં પરિણામ એટલે પર્યાય આશયથી વાત છે. અને નીચે પરિણામ સ્વભાવ લીધો છે અને એ પરિણામ સ્વભાવ લીધો ત્યારે એમાં ઉત્પાદ એ ધ્રુવ ત્રણે આવી જાય છે. પરિણમનું તે વસ્તુનો સ્વભાવ છે એટલું જ એવું છે. પરિણમનું તે વસ્તુનો સ્વભાવ છે. ભાવાર્થ છે ને 189 એમાં દરેક દ્રવ સદાય સ્વભાવમાં રહે છે તેથી સત્ય રહે છે હોય છે હોવાથી સત્ય મૂળભૂત અહીંયાથી સત્ય તે સ્વભાવ ઉત્પાદ દ્રવ સ્વરૂપ પરિણામ છે. એ પરિણામ ઉત્પાદરૂપ પરિણામ છે એમ નહીં, શું વિશેષ વાત છે જે ગુડતા છે વિષયની અહીંયા છે કે તે સ્વભાવ ઉત્પાદરૂપ પરિણામ છે એમ નથી. એટલે પરિણામ તો ઉત્પાદરૂપમાં પરિણામ થાય છે. પરિણામ જો પર્યાયની મર્યાદા લ્યો એ ઉત્પાદ અને વ્યય એટલું આવે. ઉત્પાદ વ્યય દ્રવ સ્વરૂપ પરિણામ છે અને ઉત્પાદ બે ધ્રુવ સ્વરૂપ પરિણામ છે તે સ્વભાવ છે એમ લીધું છે. આવા ઉત્પાદ બે ધ્રુવાત્મક પરિણામોની પરંપરામાં નીચે છે આવા ઉત્પાદ બે ધ્રુવ્યાત્મક પરિણામોની પરંપરામાં એમ ઉત્પાદ વ્યય પરિણામોની પરંપરામાં નહીં પણ ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક પરિણામોની પરંપરામાં દ્રવ્ય સ્વભાવથી જ રહેતું હોવાથી સ્વભાવથી એટલે પરિણામથી જ સદાય રહેતું હોવાથી સ્વભાવથી પરિણામ ક્યાં થાય છે. દ્રવ પોતે પણ છે, દ્રવ પોતે પણ ઉત્પાદ દ્રવ્યાત્મક મુખ્ય સ્વભાવ્યાત્મક છે સ્વભાવ કહે સ્વરૂપ છો અને એને અહીંયા પરિણામ કહ્યું છે. પરિણામ સ્વભાવ કહેતા અહીંયા ત્રણેય કાળનો ગ્રહ અવસ્થિત હોવાથી એટલે સ્વભાવમાં સારી રીતે રહેલું હોવાથી અથવા સ્વભાવ સ્વરૂપે હૈયાતી ધરતું હોવાથી દ્રવ સત્ય દ્રવ સતરૂપે છે હૈયાતી રૂપે છે. દ્રવનો જે ઉત્પાદ જે દ્રવ સહિત પરિણામ તે સ્વભાવ છે. ઉત્પાદન જે પરિણામ તે દ્રવ્યનો સ્વભાવ છે એમ ન કહ્યું પણ દ્રવ્યનો જે ઉત્પાદ દ્રવ્ય સહિત પરિણામ તે પદાર્થનો સ્વભાવ છે ને. અહીંયા એક બહુ સૂક્ષ્મ વિષય આચાર્ય દેવને એ નિરૂપણ કરવો છે, એક અવસ્થા જાય છે, બીજી અવસ્થા થાય છે, એમ અવસ્થાઓમાં પરસ્પર વ્યતિરેક પણ હોવા છતાં, ભિન્ન પણ હોવા છતાં, જુદાપણું હોવા છતાં, એક અવસ્થા તે બીજી અવસ્થા નથી એમ હોવા છતાં, પરસ્પર અવસ્થાઓની અનુસ્યુતિ પદાર્થના ધ્રવ્યાત્મકપણાને લઈને હોવાથી, પદાર્થનો ઉત્પાદ્ય ધ્રવ્યાત્મક પરિણામને સવાલ કરવામાં આવ્યો છે અથવા સ્વરૂપ કરવામાં આવ્યો છે. આ વિશે થોડો સૂક્ષ્મ છે. ઉત્પાદ્યના ધ્રવ, ઉત્પાદ્ય ધ્રુવના જ્ઞાનમાં તો બારણનું જ્ઞાન થાય. શ્રીમદજી લખ્યું છે, ઉપનેવા ધોવેવા વિજ્ઞેવા, આ ત્રણ શબ્દો જ્યાં આચાર્યો મુનિઓને કહે ત્યાં એને બારણની લબ્ધિ શકે, કેમ કે એમ આખું વિશ્વ એમાં છે, કોઈ ચીજ બાકી રહેતી નથી. ઉત્પાદ્ય ધ્રુવ ગણું એટલે એ ત્રણમાં આખા વિશ્વ વિશ્વને સમાવેશ કરી લેવામાં. અહી વિશ્વને વિશે સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી દ્રવ સ્વચ્છ, એટલે આ વિશ્વને વિશે કોઈ પણ પદાર્થ જે હૈયાતી ધરાવે છે તે સ્વભાવમાં કાયમ રહેલું હોવાથી, અવસ્થિત એટલે સારી રીતે સ્વભાવમાં રહેલું હોવાથી, તે પદાર્થ સત્ય છે, કોઈ પણ પદાર્થ છે તે સત્ય છે. અને તે સ્વભાવ કેવો છે, તે સ્વભાવ દ્રવ્યનું દ્રવ્ય ઉત્પાદન વિનાશની યોગતા સ્વરૂપ છે. સ્વભાવ છે તે કેવો છે, કે દ્રવ્યનો એ સ્વભાવ દ્રવ્ય ઉત્પાદ, દ્રવ પહેલા લીધો અહીંયા પરિણામ શબ્દ લેવો છે ને, દ્રવ પહેલા લીધું, દ્રવ્ય ઉત્પાદ અને વિનાશ એ ત્રણેયની એકતા જ એવો જ પરિણામ તેને અહીંયા દ્રવ્યનો સ્વભાવ કહેવામાં આવ્યો છે. એ વિશે ગુપ્ત છે જરા. એક પરિણામ એટલે એક પર્યાય નથી લેવો, પદાર્થ આખો લેવો, કેમ કે આ તો પદાર્થની સત્તાની વાત ચાલે છે. પદાર્થની જે હૈયાતી છે એ ક્યાં છે, કે દ્રવ્યના સ્વભાવમાં. પદાર્થ ક્યાં રહેલો છે, કે પદાર્થ પદાર્થના સ્વભાવમાં રહેલો છે. હવે એ પદાર્થનો સ્વભાવ કેવો છે, કે દ્રવ ઉત્પાદ અને વિનાશની એકતા સ્વરૂપ જે પરિણામ એ વસ્તુનો સ્વભાવ છે. આમ કેમ પરિણામ તો સ્વભાવ છે એમ કહી દીધું. પરિણામ એટલે માત્ર ઉત્પાદનો પર્યાયનો ઉત્પાદ થયો તે પર્યાય, હવે પછી એનો વ્યય થશે એટલી અહીંયા પરિણામની એટલી વાત છે. એક સમયના પર્યાયની વાત નથી અહીંયા એમ કે છે. આ તો ઉત્પાદવી ધ્રુવનું એક પણ જણાવેલું છે, એકતા રૂપ એક સ્વરૂપ છે, એવા પરિણામને દ્રવ્યનો સ્વભાવ કહેવામાં આવે છે. પરિણામ શબ્દનો અર્થ દૂસી લીધો હોય એને કોઈ રીતે આ ભાવ બેસે એવું. સંસ્કૃતમાં શું છે, સ્વભાવે નિત્યમ અવતિષ્ઠ માનત્વાત, ઈ સ્વભાવે સ્વભાવ લીધું છે. અહીં સ્વભાવમાં નિત્ય હોવાથી નિત્યમ અવતિષ્ઠ માનત્વાત, ઈ એટલે વિશ્વમાં, આ વિશ્વમાં અથવા અહીંયા વાયુ નિત્યમાં ઉદ્દિષ્ટમાં અથવા ખબ ઇતિ દ્રવ્યમ સ્વભાવમાં સારી રીતે વસ્તુ જોવાથી દ્રવ્યને સત કરવામાં આવ્યું છે એની હયાતી લીધી. સ્વભાવ વસ્તુ અને સ્વભાવ પણ દ્રવ્ય છે, દ્રવ્યનો દ્રવ્ય ઉત્પાદ ઉછેદ, દ્રવ્ય ઉત્પાદ અને ઉછેદ એક્ય, એ ત્રણેયનું એક્ય ઉચ્છેદ્ય એક્ય આત્મક, ઉચ્છેદ્ય એક્ય અને આત્મક એટલું લીધું છે. એકતા સ્વરૂપ ઉચ્છેદ્યનું એકતા સ્વરૂપ એ સ્વરૂપ એટલે આત્મક તે પરિણામ છે. સ્વભાવ વસ્તુ પરિણામ હો, સ્વભાવ છે તે પરિણામ છે અને પરિણામ છે તે દ્રવ્યનો ઉત્પાદી વિનાશની એકતા સ્વરૂપ, એકતાનો આત્મક એકતા રૂપ છે, એકતા સ્વરૂપ છે એને પરિણામ કરવામાં આવે છે. એમાંથી એ નીકળે છે કે તને વ્યક્ત કરી આવ્યું તો જ્ઞાન છે ને. આ એક વિચાર આવ્યો, ત્યાર પછી આ બીજો વિચાર આવ્યો, આ તો અનુભવગોચર વાત છે ને. સર્વ સામાન્યને મનમાં વિચાર થાય છે કે આ એક વિચાર આવ્યો, ત્યાર પછી આ બીજો વિચાર આવ્યો, પછી કોઈ ત્રીજો વિચાર આવ્યો. તો એક વિચાર છે તે બીજો વિચાર છે, બીજો વિચાર છે તે ત્રીજો વિચાર છે. એક બીજા રૂપ નથી ને બીજો ત્રીજા રૂપ નથી, ત્રીજો પહેલા રૂપ પણ નથી. તો બરાબર છે ને. તો કે છે કે એ પરિણામોમાં અનુસ્યુતિ જેવું કાંઈ છે કે નહીં, જો એ પરિણામો એના અને પર્યાયો એના અનુસ્યુતિ સહિત અવલોકવામાં આવે છે તો એમાં આખી વસ્તુની સમાપ્તિ થઈ જાય છે. અનુભવમાં એ વાતને બેસાડ્યા વિના એનો ભાવ શું કહેવા માંગે છે. પરિણામ એ પછી એક પછી સ્થૂળ પરિણામ હોય તો પકડાવવામાં આવે છે, નહીં તો પરિણામ તો બીજી સમયના છે. એક સમયનો પર્યાય તો બીજી સમયનો પર્યાય નથી. પણ એક વિચારમાં તો અસંખ્ય પરિણામ પહેલા જ આવે, એ તો કાંઈ પકડાય નહીં અત્યારે. સ્થૂળ છે ને, ઉપયોગ સ્થૂળ છે, પણ સ્થૂળ ઉપયોગમાં દ્રષ્ટાંતરી છે. સ્થૂળ અનુભવને લઈએ તો એક વિચાર છે તે બીજો વિચાર નથી. પણ મને આ પહેલો વિચાર આમ આવ્યો ને પછી મારો વિચાર આમ બદલાયો એમ જે કહેવાય છે, મારો પહેલો વિચાર આમ હતો ને પછી મારો બદલાયેલો વિચાર આમ છે, એમાં અનુસ્યુતિ છે કે નહીં પોતાની? પોતાની જ એમાં નહીતર તો મારો પહેલો વિચાર આમ હતો એમ કોણે જાણ્યો? વિચાર વ્યતીત થઈ ગયો છે અને વર્તમાનમાં હયાતી ધરાવતો પર્યાય નથી. તે મારો વિચાર હતો એમ ક્યાંથી થયો? ક્યાંથી આવ્યો કે એમાં અનુસ્થિતિ રહેલી છે? નહીતર તો એક પર્યાય ને બીજી પર્યાયનો વ્યતિરેક એવો છે કે સર્વથા એક પર્યાયના બીજી પર્યાયનો અભાવ છે. એ તો આ અભાવ અભાવમાં શીખીએ છીએ કે નહીં, ભગવંત સ્વભાવને પ્રાગ અભાવને એક પર્યાય ને બીજી પર્યાય તદ્દન ભીનો હોવા છતાં અન્વયથી એની ભિન્નતા જોવામાં આવતી નથી પણ એની અભિન્નતા જોવામાં આવે છે. એમ ભિન્નતા અને અભિન્નતાનું એક સાથે જ્ઞાન રહે છે. ભૂમિકાની અપેક્ષા ને અભિન્નતા અપેક્ષામાં કોઈ ભૂલ પડતી નથી. એવી શું છે ગાથા? છે ને જોવું પાના નીચે છે, તગડો કર્યો છે ત્યાં. અનુભવપૂર્વક જોડાણ હવે અનુભવનો શિક્ષણ પૂછવો પડશે. ચાલુ ચાલુ રહ્યો, સરખા સરખાપણે ચાલુ રહ્યો, એક સરખાપણે સાદૃશ્યતા જેમાં રહેલી છે, હયાતીનું સ્વરૂપ જેમાં છે, એક પર્યાય બીજા પર્યાય થી હોવા છતાં પરંપરું પણ રહેલું છે સાથે. એક પર્યાય બીજી પર્યાય જુદી હોવા છતાં સરળપણું પણ એમાં રહેલો સરળપણું છે. તે પદાર્થ છે, પદાર્થ તેનો તે છે, તેનો તે પદાર્થ હોવા છે. એક દ્રષ્ટાંત લઈએ, એક છરી કાટ વાળી છે, એને સરાણ ઉપર લીધા, કાટ ગયો અને પર કાટ આવ્યો, તો કાટ વાળી અવસ્થાનો વ્યય, ચળકાટ વાળી અવસ્થાનો ઉત્પાદ અને એ બંને અવસ્થાની ફેરફારની જે ક્રિયા થઈ એમાં સળંગપણું, છરીનું સળંગપણું તો એવું ને એવું છે કે જેમાં છરીનો વ્યય નથી ને છરીનો ઉત્પાદ પણ એમાં નથી. છરી સરખા પણે છે, બે વખતે છરી એ સરખી છે એમ કે છે. એવું જે અન્વયપણું છે એ પદાર્થની અંદર અન્વયપણું હોવાથી ઉત્પાદનું ધ્રુવ્યાત્મક પરિણામ વસ્તુનો સ્વભાવ કહેવામાં આવે છે. ઉત્પાદનું ધ્રુવનું જ્ઞાન થવાની આ નિરૂપણની ગાથા છે. ગાથા જરા સૂક્ષ્મ તો છે પણ બહુ સારું નિરૂપણ એમાં કરેલું છે. એમાં શું કહ્યું છે બરાબર છે, એમાં કોઈ પર્યાયનો ઉત્પાદન જોવામાં આવતો નથી. જ્યારે એ પ્રવાહને જોવામાં આવે છે ત્યારે કોઈ પર્યાયના ઉત્પાદનને જોવામાં આવતો કેવી રીતે? એ નદીનો પ્રવાહ છે, નદીનો પ્રવાહ છે ને, નદી તો તમે જોયું છે ગામડામાં રહેવાના જોયું. હવે એ નદીની અંદર પાણીનો જે પ્રવાહ છે એમાં મોજા કેટલા હોય છે? આપણે ટ્રેનમાં જઈએ છીએ નર્મદા તાપી મોટી નદી આવે છે, હવે એ ઘણા મોજા છે એમાં એક મોજું તો બીજું મોજું નથી, બરાબર છે કે નહીં? સેંકડો હજારો મોજા છે, એક નજર નાખો ટ્રેનના ડબ્બામાં તો હજારો મોજા જોવામાં આવ્યા, માઇલ અડધો માઇલ સુધી નજર પહોંચે છે ને. તો એમાં જયારે એક પ્રમાણે જોવામાં આવે ત્યારે કોઈ મોજાની ઉત્પત્તિ, કયું મોજું નાશ થયું કે કયું મોજું ઉત્પન્ન થયું, એક મોજું બીજા મોજાથી ભિન્ન છે એ વાત એક પ્રમાણમાં જોવામાં આવતી છે કે ને? જો એક પ્રમાણને લક્ષમાં લેવામાં આવે તો એમ અહીંયા એમ કે છે કે ઉત્પાદનનું જ્ઞાન રહેવા છતાં પદાર્થને એક પ્રવાહે જુઓ એમ કે છે, તો આખા પદાર્થનું એમાં જ્ઞાન આવી જાય છે. આવશે વૃત્તિ, વૃત્તિમાંથી વાત લીધી છે. જેમ દ્રવ્યનું વાસ્તુ સમગ્ર મપણા વડે એક હોવા છતાં, અહીંયા વાસ્તુ શબ્દ વાપરો છે, વાસ્તુ એટલે ઘર, વાસ્તુ એટલે હે વિસ્તાર જેમાં દ્રવ્ય રહે છે, વસે છે, તેને વાસ્તુ કહેવામાં આવે છે. આમાં ઘરમાં વસવું હોય છે એટલે એને વાસ્તુ કહે છે ને, નિવાસસ્થાનને વાસ્તુ કહેવામાં આવે છે, જ્યાં રહેવાનું બને છે, વસવાનું બને છે, એ વસવા ઉપરથી વાસ્તુ થયું છે. કહે છે કે જેમ દ્રવનું વાસ્તુ, દ્રવનું રહેઠાણ અથવા દ્રવનું આશ્રય સ્થાન એમ ગણો, સમગ્રપણા વડે એટલે અખંડપણા વડે એક હોવા છતાં, દ્રવનું જે સ્વભાવ છે અખંડ ને એક છે, અથવા અનાદિ અનંત દ્રવ છે તે અખંડ ને એક છે, એમાં કોઈ ખંડખંડપણું નથી થતું, છતાં વિસ્તાર ક્રમમાં પ્રવર્તનારા જે સૂક્ષ્મ અંશો તે પ્રદેશો છે, ક્ષેત્રના દ્રષ્ટાંતે આત્માને એના સ્વભાવથી સમજાવવામાં આવ્યો છે. દ્રષ્ટાંત આત્માના જ ક્ષેત્રનો લીધું છે, એટલે પ્રદેશનું લીધું છે. આત્માના પ્રદેશનું ક્ષેત્ર અહીંયા દ્રષ્ટાંત રૂપે છે અને આત્માનો સ્વભાવ અહીંયા સિદ્ધાંત રૂપે છે, એમ વાત લીધી છે. તો કે છે કે જેમ દ્રવ્યનું વાસ્તુ એટલે દ્રવ્યનું ક્ષેત્ર, દ્રવ્યનું કદ, દ્રવ્યનો વિસ્તાર એક હોવા છતાં, એક અને અખંડ હોવા છતાં, ક્યાંય ખંડખંડ છે? એ જ આટલા ક્ષેત્રમાં જે આખું આત્મદ્રવ્ય છે એમાં ક્યાંય ટુકડા છે નહીં, ક્યાંય જોઈન્ટ નથી કર્યા. એ કાન આટલો છે એટલો ટુકડો ત્યાં લગાડી દેવામાં આવ્યો છે આત્માને, એટલે આત્માના પ્રદેશો ત્યાં એટલા એ આકારે છે, એમ છે નહીં. એ અખંડ આત્મદ્રવ્યનો આકાર છે, જેટલો કોઈ છે તે એક અખંડ આત્મદ્રવ્યનો ક્ષેત્ર એટલો વિસ્તાર છે, આકાર છે, અખંડ આકાર છે. એ એક હોવા છતાં અને અખંડ હોવા છતાં વિસ્તાર ક્રમમાં પ્રવર્તનારા તેના જે સૂક્ષ્મ અંશો તે પ્રદેશો છે, છતાં તેમાં પ્રદેશની ભેદ કલ્પના કરવામાં આવે છે. એનો જેટલો કોઈ વિસ્તાર છે એનો જે ક્રમ પડે છે, ક્રમ પડે છે એટલે શું છે કે અહીંયા જે ક્ષેત્ર છે તે ક્ષેત્ર અહીંયા જ છે અને તે ક્ષેત્ર અહીંયા નથી, આમ ક્રમ પડે છે ને. આ પ્રદેશો બધા ક્રમથી પથરાયેલા છે, પ્રદેશો ક્રમથી પથરાયેલા છે, એમાં એક પ્રદેશ તે બીજો પ્રદેશ નથી, એટલે એને ક્રમ કહેવામાં આવે છે. વિસ્તાર ક્રમમાં પ્રવર્તનારા જે સૂક્ષ્મ અંશો, એના સૂક્ષ્મ અંશો લીધા છે તે પ્રદેશો છે, એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ એનો પ્રદેશનો વિભાગ વિભાગની કલ્પના કરવામાં આવે તેને તેનો સૂક્ષ્મ અંશ કહેવામાં આવે છે. પછી એમ નથી કે આ પ્રદેશ ને આ પ્રદેશ વચ્ચે કઈ જોઈન્ટ છે, જોડાણ છે, સાંધો માર્યો છે, એમ છે નહી. બે ચીજને જોડીને એનો સાંધો કરવામાં આવે એમ નથી, સોમ છે. પણ બે ફૂટનો પાઇપ હોય સોમ તો વચ્ચે બે ફૂટ એમ કેતા એક ફૂટ ને બીજા ફૂટ વચ્ચે ક્યાંય હાન છે એને કળમ છે, છતાં એનો વિભાગ કરવામાં આવે, માપ કરવામાં આવે તો બે ફૂટ નો છે એમ એના ગ્રીડથી એને કહેવામાં આવે છે. એમ વિસ્તાર ક્રમમાં પ્રવર્તનારા તેના જે અંશો કે પ્રદેશો છે તેમ તેમ અહીંયા સિદ્ધાંત લીધે છે. દ્રવ્યની વૃત્તિ એટલે દ્રવ્યની હૈયાતી, વૃત્તિ એટલે અહીંયા પરિણામ નહીં, તેમ દ્રવ્યની વૃત્તિ એટલે દ્રવ્યની ત્રિકાળ હૈયાતી, હૈયાતી એટલે ત્રિકાળ અનાદિહીન જે દ્રવ્યની હૈયાતી, એ હૈયાતીના સમગ્રપણા વડે એટલે એક સાથે આખા ત્રિકાળને જોતા તે એક હોવા છતાં, એક હૈયાતી હોવા છતાં, અનંત હયાતિ છે એક પદાર્થની અનાદિ અનંત જે હયાતિ છે તે એક છે, એક હયાતિમાં અનાદિ અનંત રહેલું છે. એક હોવા છતાં તેના પ્રવાહક્રમમાં પ્રવર્તનારા જે સૂક્ષ્મ અંશો એનો જે પ્રવાહ છે, એક હયાતિનો જે શ્રવણ પ્રવાહ છે તેના તેના ક્રમમાં જે સૂક્ષ્મ સૂક્ષ્મ વિભાગ લઈએ તો એક સમય તે બીજા સમય નથી, બીજો સમય તે બીજા સમયની હયાતી નથી. સ્વયં હયાતીમાં આયા ભેદ પાડવામાં આવ્યા એમ કે છે કે પ્રવાહક્રમમાં પ્રવર્તનારા તેના જે સૂક્ષ્મ અંશો એ પરિણામો છે અથવા તે પર્યાયો છે, તે પરિણામો કહો અથવા તેને પર્યાયો કહેવામાં આવે છે. જેમ વિસ્તાર ક્રમનું કારણ પ્રદેશોનો પરસ્પર વ્યતિરેક છે, પ્રદેશોનું જુદાપણું છે, તેમ પ્રવાહક્રમનું કારણ પરિણામોનો પરસ્પર વ્યતિરેક છે, જુદાપણું છે. એક પ્રદેશ તે બીજો પ્રદેશ નથી, અથવા અહીંયા જે આત્માનો પ્રદેશ છે તે અહીંયા નથી, એ તો બરાબર છે ને. વસ્તુ અખંડ હોવા છતાં પ્રદેશ નો જે વિસ્તાર ક્રમ છે, વિસ્તાર નું ક્ષેત્ર છે, તેથી એક ક્ષેત્ર પ્રદેશે જે વિભાગ છે તે બીજા પ્રદેશે નથી. એ જેમ પ્રદેશ ક્રમ માં છે તેમ વિસ્તાર ક્રમ ના કારણ, તેમ વિસ્તાર ક્રમ નું કારણ પ્રદેશો નો પરસ્પર વ્યતિરેક નામ જુદાપણું છે, તેમ પ્રવાહક્રમ નું કારણ પરિણામો નો પરસ્પર વ્યતિરેક છે. અનાદિ અનંત જે વસ્તુની હયાતી છે એમાં એક સમયની હયાતી રૂપ જે પરિણામ છે તે બીજા સમયની હયાતી રૂપ પરિણામ નથી, કેમ કે બંને જુદા છે, એકમાં બીજાનો અભાવ છે. વસ્તુ હયાતી પણ સળંગ હોવા છતાં આટલી વાત છે. વર્તણું તે હોવું, તે હોવાપણું અથવા હયાતી, આ વર્તણું એટલે અનાદિ અનંત વર્તે છે કે નહીં? વર્તે છે એટલે રહે છે, રહે છે એટલે હયાતી ધરાવે છે. શું કે છે કે ભાઈ અત્યારે ચોથો કાળ વર્તે છે. અત્યારે એમ કે પાંચમો કાળ વર્તે છે, ચોથો કાળ વર્તે છે, એનો અર્થ શું છે? ચોથા કાળની હયાતી, પાંચમા કાળની અત્યારે હયાતી એમ કહેવાય છે કે નહીં? કોઈ પણ શબ્દનો અમુક મર્યાદિત અર્થ પકડી રાખવો અને પછી એની કોઈ બ્રોડ સેન્સ હોય તો એને ખ્યાલમાં જ ન લેવી એમ કહેવાય છે કે? એનો જો કોઈ વિશાળ અર્થ થતો હોય તો એ પણ ગ્રહણ કરવો જોઈએ. અહીંયા કે ચોથો કાળ વર્તે છે એમ કહેવાય. ચોથો કાળ વર્તે છે એટલું શું? પ્રતિ સમય 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 નો કાળ છે, પણ હળંગ એક સાથે અમુક સમયના અમુક આખા પ્રવાહને ચોથો કાળ કહેવામાં આવે છે. એ અપેક્ષા એ જ છે. ચોથો કાળ કેટલો છે? કેટલા ચોથા કાળ છે? એક છે, એકમાં આવરી લીધો કે નહીં? એને સમય જુઓ તો એના અનંતા છે. સમયના દૃષ્ટિથી જુઓ તો એ અનંતા છે, છતાં એને પ્રવાહથી એક કહેવામાં આવે છે. એમાં અહીંયા પ્રવાહથી દ્રવ્યની વૃત્તિ લેવામાં આવે છે. વૃત્તિ શબ્દ એટલા માટે લીધો છે, હયાતિ શબ્દ ન વાપર્યો ને વૃત્તિ શબ્દ શું કરવા વાપર્યો? દ્રવ્ય વૃત્તિ એમ લીધું છે કે એનો આખો પ્રવાહ લેવો છે, એક પ્રવાહ લેવો છે. અનાદિ અનંત પર્યાયો ભલે અનંત હોવા છતાં તે દ્રવ્યના એને એક પ્રવાહમાં વર્તતું દ્રવ્ય એને દ્રવ્યની એક વૃત્તિ ભાવથી વાત પ્રકરણ અનુસાર અર્થ થાય ને. એમ દ્રવ્યની વૃત્તિ સમગ્રપણા વડે એક હોવા છતાં જો એક વૃત્તિ કહી છે ને, સમગ્ર સમગ્રપણ આવડે એટલે અનંત સમયો લેતા પણ દ્રવ્યની વૃત્તિ તો એક જ છે, એક પ્રવાહમાં છે. તે પ્રવાહ ક્રમમાં પ્રવર્તનારા જે સૂક્ષ્મ અંશો તે પરિણામો છે, તે પ્રવાહ ક્રમની અંદર પ્રવર્તનારા એક એક સમયે પ્રવર્તનારા જે સૂક્ષ્મ અંશો છે તે પર્યાયો છે, કે જેમાં ઉત્પાદન વ્યય છે તે પરિણામો છે. જેમ વિસ્તાર ક્રમનું કારણ પ્રદેશોનો પરસ્પર વ્યતિરેક છે, તેમ પ્રવાહક્રમનું કારણ પર પરિણામોનો પરસ્પર વ્યતિરેક છે. એને ક્રમ શા માટે કયો? એક હોવા છતાં અંદર ક્રમ કેમ પડે છે? કે અંદરો અંદર માહે માહે એક પ્રદેશથી બીજો પ્રદેશ નથી જેમ, તેમ એક સમયનો પર્યાય, એક સમયની વૃત્તિ, દ્રવ્યનું વર્તણું એક સમયમાં, તે જ દ્રવ્યનું બીજા સમયમાં વર્તણું હું, તે અંદરો અંદર માય માય વ્યતિરેકપણે રહેલા જુદા જુદા છે. છતાં વસ્તુ અખંડ એક પ્રવાહ ક્રમમાં હયાતી ધરાવે આમ જ્ઞાન કરાવે છે. જ્ઞેય તત્વ છે ને, આ રીતે જ્ઞેય તત્વને જાણવું જોઈએ. જેમ તે પ્રદેશો, હવે દ્રષ્ટાંત ચાલુ છે અહીંયા, જેમ તે પ્રદેશો પોતાના સ્થાનમાં સ્વરૂપથી ઉત્પન્ન અને પૂર્વરૂપથી વ્યસ્ત હોવાથી તથા સર્વત્ર પરસ્પર અનુસ્યુતિથી રચાયેલા એક વાસ્તુ પણ આવડે અનુત્પન્ન અને અવિનષ્ટ હોવાથી ઉત્પત્તિ સંવાર ભવ્યાત્મક છે. દ્રષ્ટાંત લીધો કે જે પ્રદેશો છે એ પ્રદેશો પોતાના સ્થાનમાં સ્વરૂપમાં પોતાના સ્થાને પોતાના સ્વરૂપે છે અને બાજુમાં જ રહેલા બીજા પ્રદેશના સ્વરૂપે આ પ્રદેશ નથી. એ તો બરાબર છે. એક પ્રદેશ છે કે આ જગ્યાએ રહેલો પ્રદેશ તેની જ બાજુની જગ્યામાં રહેલો જે બીજો પ્રદેશ તે રૂપે નથી. તે બે જુદા જુદા પ્રદેશો છે એમ કહેતા તે રૂપે નથી. એટલે પોતાના સ્વરૂપથી ઉત્પન્ન છે અને બીજાના સ્વરૂપથી અનુત્પન્ન છે અથવા વિનષ્ટ છે એમ કહો. અનુત્પન્ન છે અથવા વિનષ્ટ છે અથવા પોતાથી અસ્થિરૂપ છે અને જોડે બાજુમાં રહેલા પ્રદેશથી નાસ્તિરૂપ છે. વિનષ્ટ કહો અથવા નાસ્તિરૂપ છે. છતાં બંને પ્રદેશો વચ્ચે સ્વયંપણ એક વાસ્તુપણાને લઈને વસ્તુ બે નથી. પ્રદેશો એક એક કરીને અસંખ્ય થવા છતાં વસ્તુ એક છે, વસ્તુ અસંખ્ય નથી. અને એક પ્રદેશમાં બીજો પ્રદેશ નહીં હોવા છતાં પણ વસ્તુ એક અને અખંડ છે એમ છે કે ને. 20 વારનો તાકો કહે છે તો તાકો એક છે કે તાકા 20 છે. વાર 20 હોવા છતાં વારે વારે ઘડ હોવા છતાં સંકેત છે ને મિલની અંદર એક વાર ને ઘડો મીટર ને ત્યાં ઘડ છે ત્યાં સાંધો નથી કાંઈ. એક વાર ને બીજો વાર જોડું તાકા પણ તો વસ્તુ સળંગ કાપડ છે પણ છતાં એનો ક્રમ કાઢવામાં આવે તો એમાં 20 વારની અપેક્ષાએ જોવામાં આવે છે. ઈંચના કંઈ કરવામાં આવે તો એટલા ઈંચ છે, એટલા દોરાના કરવામાં મજૂર એટલા દોરાની લંબાઈ છે. પણ એક વાસ્તુ પણ આવડે તો બધા સળંગ રહેલું. એકની એક વારમાં બીજો વાર નથી લંબાઈમાં જોઈએ તો. છતાં આ વસ્તુ કાપડ પણ આખી સળંગ છે, એક છે એમ અહીંયા લઈ કે જેમ તે પ્રદેશો પોતાના સ્થાનમાં સ્વરૂપથી ઉત્પન્ન અને સ્વરૂપથી વિનષ્ટ હોવા છતાં પ્રદેશોમાં તથા સર્વત્ર આખા પ્રદેશમાં બધે પરસ્પર અનુસ્યુતિથી રચાયેલું અનુસ્યુતિ એક સરખાપણું સાદ્રશપણું રચાયેલા એક વાસ્તુ પણ વડે અનુત્પન્ન અને અવિનષ્ટ હોવાથી એમાં કોઈનો ઉત્પાદન એનો કોઈનો વ્યય જોવામાં આવતો નથી. એક અખંડપણાનું જ્યાં જ્ઞાન છે ત્યાં એમાં અનુત્પન્નપણું અને અવિનષ્ટપણું જોવામાં આવે છે. ઉત્પત્તિ સંવાર અને ભવ્યાત્મક છે. એક વસ્તુ પણ આવડે અનુત્પન્ન અને અવિનષ્ટ હોવાથી પેલા એમ કોઈક ઉત્પન્ન અને વિનષ્ટ છે તેમાં જ અનુત્પન્ન અને અવિનષ્ટ હોવાથી અનુસ્યુતિથી જોતા વસ્તુ ઉત્પાદન ઉત્પત્તિ સંવાર સંવાર એટલે વ્યય ઉત્પાદ વ્યય અને ભવ્યાત્મક છે. તેમ તે પરિણામો પોતાના અવસરમાં સ્વરૂપથી ઉત્પન્ન છે. જે તે પર્યાયો છે તે પોતાના અવસરમાં પોતાના સ્વકાળમાં પોતાના સ્વરૂપથી ઉત્પન્ન થયેલા છે. પૂર્વરૂપથી એટલે પહેલાના સમયના પરિણામથી વિનષ્ટ હોવાથી તેમ છતાં સર્વત્ર પરસ્પર અનિશ્ચિતથી રચાયેલા એક પ્રવાહ પણ આવડે એના સ્વયં પ્રવાહને જોવામાં આવે તો અનુત્પન્ન અને અવિનષ્ટ હોવાથી કેમ કે અનાદિ અનંતનો જે પ્રવાહ છે એ પ્રવાહનું ઉત્પાદન પણ ક્યાંય છે નહીં. પ્રવાહ નવો ક્યારે ઉત્પન્ન થવો નથી, પ્રવાહ ક્યારે નાશ પામવાનો નથી.
સર્વત્ર પરસ્પર અનુસ્યુતિથી રચાયેલા એક પ્રવાહ પણ આવડે અનુત્પન્ન અને અવિનષ્ટ હોવાથી ઉત્પત્તિ સંહાર અને દ્રવ્યાત્મક છે. નીચે અર્થ કરે છે કે સર્વ પરિણામો પરસ્પર અન્વયપૂર્વક ગૂંથાયેલા જોડાયેલા હોવાથી તે બધા પરિણામો એક પ્રવાહપણે છે. સર્વંગી ત્યારે પ્રવાહ જોવામાં આવે છે, એમાં પર્યાયનો ઉપાધિ જોવામાં આવતો નથી. તેથી તેઓ ઉત્પન્ન કે નષ્ટ નથી. તે પરિણામોમાં ઉત્પાદ જે પણ છે અપેક્ષાએ, તે તો અવસરના પરિણામની અપેક્ષાએ, અને તે જ પ્રવાહ તે જ પરિણામોને પ્રવાહની અપેક્ષાએ જોવામાં આવતા એમાં ઉત્પાદ જે જોવામાં આવતો નથી. એમ કહીને અહીંયા દ્રવનું જ્ઞાન કરેલું છે. ઉત્પાદ વ્યયની સાથે સાથે રહેલો અન્વિત ધ્રુવ છે. આગળ આવી ગયું ને, અન્વિત દ્રવ છે, એ અન્વિત અહીંયા ધ્રુવ છે. અન્વય દ્રવ્ય છે ને અન્વય ધ્રુવ છે. મળી જેમ વાસ્તુનો જે નાનામાં નાનો છેવટનો અંશ પૂર્વ પ્રદેશના વિનાશ સ્વરૂપ છે, તે જ અંશ ત્યાર પછીના ઉત્પાદ સ્વરૂપ છે, તથા તે જ પરસ્પર અનુસ્યુતિથી રચાયેલા એક વાસ્તુ પણ આવડે અનુભવ સ્વરૂપ છે, પોતાના સ્વરૂપે છે, પરના સ્વરૂપે નથી, અને અનુસ્યુતિથી રચાયેલા એક વસ્તુ પણ આવડે સ્વ કે પર એટલી રૂપે નથી, અનુભવ સ્વરૂપ છે. અર્થાત બે માંથી એક સ્વરૂપે નથી. અનુભવ ઉભય એટલે બંને, ઉભય એટલે બે માંથી એક નહીં, અનુભવ. બહુ સરસ નિરૂપણની શૈલી છે. તેમ પ્રવાહનો જે નાનામાં નાનો અંશ પર્યાય પૂર્વ પરિણામના વિનાશ સ્વરૂપ છે, તે ત્યાર પછીના પરિણામના ઉદભાદ સ્વરૂપ છે, તથા તે જ પરસ્પર અનુસ્યુતિથી રચાયેલા એક પ્રવાહ પણ આવડે અનુભવ સ્વરૂપ છે. પૂર્વના વિનાશ રૂપે નથી, વર્તમાનના ઉત્પાદ રૂપે નથી, જેમાંથી એક રૂપે નથી, એક પ્રવાહમાં એનો ગર્ભિતપણે સમાવેશ થઈ જાય છે. આમ વસ્તુને જ્ઞાન, વસ્તુનું જ્ઞાન, જ્ઞેય વસ્તુનું જ્ઞાન આમ હોવું જોઈએ એમ જ્ઞેય તત્વ કહે છે. અધિકારનું નામ જ્ઞેય તત્વ છે ને, કે વસ્તુ જે જ્ઞેય છે તે આ પ્રકારે જ્ઞાનમાં હોવી જોઈએ, નહીતર જ્ઞાનનું અનેકાંતિકપણું રહેતું નથી. જ્યાં જ્ઞાનનું અનેકાંતિકપણું રહેતું નથી, ત્યાં જ્ઞાનની વાસ્તવિકતા પણ રહેતી નથી. બસ પછી તો કલ્પના છે. જ્યાં જ્ઞાનમાં વાસ્તવિકતા નથી તો પછી કલ્પના જ છે ફક્ત. આ તો વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એ પદાર્થ છે, એ પદાર્થનું વૈજ્ઞાનિક સ્વરૂપ કેવું છે એ રીતે આ પદ્ધતિનું અનુરૂપણ છે. એ તો દ્રવ્યાનું યોગ છે ને, આ તો ચોખ્ખો દ્રવ્યાનું યોગ છે. આ દ્રવ છે એના સ્વભાવમાં ઉત્પાદવી ધ્રુવ રૂપે આ પ્રકારે છે. એનું જો યથાસ્થિત જ્ઞાન થાય, એ ઉપયોગ સ્થિર જ રહે, એમાં ઉપયોગનું અસ્તિત્વ થવાનો પ્રશ્ન અવકાશ છે નહીં. કીધું ને, એનું જે શુક્લ ધ્યાનનું કારણ કીધું છે, શું પરમ ગંભીર અને શુક્લ ધ્યાનનું કારણ છે. ધર્મ ધ્યાનમાં બીજું શુક્લ ધ્યાનનું કારણ કીધું નથી. કેટલી સ્થિરતા થાય, કેવું જ્ઞાન પ્રગટે એટલી સ્થિરતા એમાંથી થાય એમ સિદ્ધ કીધું છે. ત્યાં બીજાને માથાખોડ લાગે કે આ ઉત્પાદન ભ્રમની આ બધી આટલી બધી વિકાસ કરે છે આચાર્ય દેવ. કેમ કે ફરીને વાત લીધું, જોયું તમે પહેલા એમ લીધું કે તે પ્રદેશો પોતાના સ્વરૂપથી ઉત્પન્ન સ્વરૂપથી વિનશ અને અનુસ્યુતિથી રચાયેલા એક વાસ્તુ પણ આવડે અનુત્પન્ન અને અવિનષ્ટ હોવાથી એ વાતના એમ લીધું કે ત્યાર પછીના પ્રદેશોમાં અને પરસ્પર અનુસ્યુતિથી રચાયેલા એક વાસ્તુ પણ આવડે અનુભવ સ્વરૂપ છે. ત્યાં એમ લીધું કે અનુત્પન્ન અને અવિનષ્ટ હોવાથી એક વસ્તુ પણ આવડે અનુત્પન્ન અને અવિનષ્ટ હોવાથી ઉત્પાદ સંવાર દ્રવ્યાત્મક છે. એક વસ્તુ પણ આપણે સરખી વાત દીધી છે. અનુત્પન્ન અને અવિનષ્ટ એટલે અનુભવ સ્વરૂપ આવી ગયું. ત્યાં ઉત્પત્તિ સંવાર દ્રવ્યાત્મક છે એમ લીધું. અહીંયા એ અનુભવ સ્વરૂપ છે એટલું કહીને વાત મૂકી દીધી છે. એની તે વાત છે ને, ફરીને જે વાત લીધી છે તેની તે વાત છે. ઉત્પાદને વાતને ફેરવીને લેવાનું કોઈ કારણ છે કે નહીં? કે વસ્તુનો જેવો ભાવ છે એવો ભાવ વધારે સ્પષ્ટ કરવો છે. ત્યાં તો ઉત્પાદ ધ્રુવાત્મક છે એમ કરીને અસ્થિ રૂપે લીધું, અને એની લીધે નાસ્તિક બતાવી અનુભવ સ્વરૂપ છે. એમાં ધ્રુવ નું અસ્તિત્વ ને લીધું ને ઉત્પાદ પણ ન લીધું, અનુભવ સ્વરૂપ છે એમ કે વાત વધારે અસ્થિ નાસ્તિક ની વાત લીધી. અર્થાત બે માંથી એકે રૂપે એકે સ્વરૂપે નથી. ત્રણ પ્રવાહનો જે નાનામાં નાનો પૂર્વ પરિણામના વિનાશ સ્વરૂપ છે, વર્તમાન પર્યાય જે એક સમયની છે, નાનામાં નાનો છે તે એક સમયની જે પ્રવાહનો વર્તમાન છે તે પૂર્વના અંશ પૂર્વના સમયથી વિનાશ સ્વરૂપ છે એનો ત્યાં સદભાવ નથી, એનો નાશ છે તેનો ઉત્પાદ છે. તે ત્યાર પછીના પરિણામના ઉત્પાદ સ્વરૂપ છે, પૂર્વના વિનાશ સ્વરૂપ છે અને ત્યાર પછીના પરિણામના એ ઉત્પાદ સ્વરૂપ છે. તથા તેનો તે પર્યાય પરસ્પર અનુસ્યુતિથી રચાયેલા એક પ્રવાહ પણ આવડે અનુભવ સ્વરૂપ છે. એમાં ઉત્પાદે લાગુ પડતો નથી અને વ્યય લાગુ પડતો નથી. ભાવ કાઢે છે કે એક પર્યાય છે કે જે પ્રવાહ ક્રમનો નાનામાં નાનો અંશ છે એની ત્રણ અપેક્ષા છે એમ કે છે. એક સમયની વર્તમાન વસ્તુની હયાતી છે એને ત્રણ અપેક્ષા લાગુ પાડી છે. કે એક તો પૂર્વ પરિણામના એ વિનાશ સ્વરૂપ છે, ત્યાર પછીના પરિણામના એ ઉત્પાદ સ્વરૂપ છે, અને એને અનુસ્યુતિથી અન્વયથી જોવામાં આવે તો બે માંથી એક રૂપે નથી આમે જોવામાં આવે છે. આવું એ સમય જ્ઞાન જ્ઞેય વસ્તુ પોતે અસ્થિ નાસ્તી ગઈ લઈ લીધી, અને એ બંને રીતે કહેતા વસ્તુ વધારે સ્પષ્ટ થાય છે. જેમ કે છે ને કે હું મારા રૂપે છું, આ ઘર મારું છે અને પડોશમાં તમે રહેતા હોવા છતાં તમારો એમાં હક હિસ્સો કાંઈ નથી. એટલું મારું છે એમ કઈ નથી મૂકી દેતા, તમારું ભણ નથી એમ કહીને વસ્તુ એ વાતને વધારે ચોખ્ખી કરવામાં આવે છે. એમ અહીંયા કે છે કે વસ્તુ ઉત્પાદન ધ્રુવાત્મક છે, પરંતુ વસ્તુ પૂર્વના નાશ ને વર્તમાનના ઉત્પાદ હોવા છતાં અનુભવ સ્વરૂપે પણ છે. એ કે જેમાં ઉત્પાદની વિશેષતા લક્ષમાં એટલે ઉત્પાદનો ભેદ લક્ષમાં રહેતો નથી. અન્વયને જોતા અથવા ધ્રુવને જોતા ઉત્પાદ વસ્તુમાં ઉત્પાદ હોવા છતાં એનો એ ભેદ ઉત્પાદનો ભેદ એ લક્ષમાં રહેતો આ પ્રમાણે સ્વભાવથી ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિમાં અથવા પરિણામોની પરંપરામાં વર્તતું દ્રવ્ય સ્વભાવને નહીં અતિક્રમતું હોવાથી સત્વને ત્રિલક્ષણ જ અનુમોદન મોટીના હારની માફક આ બીજો દ્રષ્ટાંત લે છે. અહીંથી હજી આગળ એ દ્રષ્ટાંત આવવાનો છે, ચાલુ રહેવાનો છે. સ્વામી કાંઠ આવે છે ને દમણમાં છે, મૃત્યુના હારનો વધારે સ્પષ્ટ થાય. એટલે જે પ્રદેશોનો દ્રષ્ટાંત છે જરા સુખો પડે એવું છે, મૃત્યુનો હાર છે એ અહીંયા દ્રષ્ટાંતમાં દીધો છે.